તારીખ 4/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 467 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 179
આ એક વિચારણીય વિષય છે, ફરી ફરીને વિચારવા યોગ્ય વિષય છે કે જ્ઞાની પુરુષને જ્ઞાની પુરુષ તરીકે બુદ્ધિ ગમે રીતે સંમત કર્યા પછી કોઈના કહેવાથી નહીં પણ પોતાને બુદ્ધિમાં વાત બેસી હોય કે આવી વાત તો જ્ઞાની જ કરી શકે, બીજા ના કરી શકે, આત્માની આવી વાત, અનુભવની આવી વાત તો અનુભવી પુરુષ સિવાય કોઈ કરી ન શકે, એવું લાગ્યા પછી, એવું સમજાયા પછી એની 100 વાતમાંથી એક વાત બરાબર નથી એવું ક્યારે લાગે છે? એમ થવાનું કારણ શું? આ વિચારવા જેવું વિષય છે કે એમ થવાનું કારણ કે જે માયનું છે એમાં વિપર્યાસ છે, એ જે વિપરીત અભિનિવેશ કયો, વિપરીત અભિપ્રાય કયો કે વિપર્યાસ કયો, એ ક્યારેક બાર ડોકું કાઢે છે. જેમ રોગ ક્યારેક બાર ડોકું કાઢે, અંદર વ્યાપેલો હોય પણ ગાંઠ થાય ત્યારે ખબર પડે, લાગે છે કઈક આમાં બીજું, બેચેની રિયા કરતી હતી પણ ખબર નહોતી પડતી, પણ આ ગાંઠ નીકળી ત્યારે ખબર પડી કે કઈક રોગે મોઢું કાઢ્યું. એના જેવી છે વાત, અંદર રોગ આખે આખો ભર્યો છે, એક વિપર્યાસ બહાર દેખાય છે એના ઉપરથી એનો રોગ કેટલો છે એ સમજી શકાય છે, માપી શકાય છે. એવી વાત છે, એક 99 ધોવે છે, એક 99 ને નહીં, એક 999 ને ધોઈ નાખે છે. બીજો દ્રષ્ટાંત, એક માણસ રોજ જૈન મંદિરમાં આવીને પૂજા કરે છે, હે પ્રભુ તું જ એક સાચો છો દેવ, આ જગતમાં તું જ એક સાચો દેવ છો, બીજો કોઈ મને સાચો દેવ દેખાતો નથી. પછી કોઈ વાર કોઈ ગુરુદેવના મંદિરમાં પાછો એ જાય છે દર્શન પૂજા કરવા, તો 1000 વખત ગયો તો ક્યાં ગયો એ બધું, એ 1000 વખત માં એક વિપર્યાસ ઉભો હતો, એ વિપર્યાસ એટલું કાઢ્યું ગયો ત્યાં. એ બતાવે છે કે પહેલેથી પણ અંદરની જે વાત છે એ બહુમાંથી સાફસુફ થઈ નથી, ઉપર ઉપર ચાલ્યું છે, હા પણ ઉપર ઉપરથી પાડી છે, ઓળખાણ થઈને હા પાડી નથી. એ થતા પ્રશ્ન માણસ પૈસા આપીને લાખો રૂપિયાનો દાગીનો ખરીદે માટે એને સોનાની કે હીરાની ઓળખ થાય છે એ કઈ માનવા જેવું નથી, એ માની શકાય એવી વાત નથી. અને ભલે ન ખરીદી શકે તો પણ ઓળખે છે, તે ઓળખે છે, એની પાસે ઓળખ છે પણ ખરીદવાના પૈસા નથી, માટે નથી ઓળખતો એમ કઈ નથી. પૈસા આપીને માલ લે છે માટે ઓળખીને લે છે એમ પણ નથી. આ તો સમજી શકાય એવી વાત છે, એવું જ બન્યું છે. નજર સામે છે કે નહીં, નજર સામે જોવા મળે એવી વાત છે, કોઈ કલ્પના કરવાની વાત નથી, આમાં વાસ્તવિકતા છે કે એક જીવ જ્ઞાનીને સંમત કરે છે. એ જીવ ક્યારેક એમ કહે છે કે નહીં જ્ઞાની આ બરાબર, આ વાત જ્ઞાનીની બરાબર નથી, એમ ક્યારે લાગે છે કે એને જ્ઞાની પુરુષને ખ્યાલ નથી? એ કેવી રીતે જ્ઞાની થયા છે, કેમ કરતા જ્ઞાની થયા છે, શું કરતા થકા જ્ઞાની થયા છે, એમનો ઉપયોગ કેટલો સૂક્ષ્મ થયો, ત્યારે સૂક્ષ્મતે સૂક્ષ્મ સ્વભાવને એમણે ગ્રહણ કર્યો, એમાં સ્થૂળતાનો કેટલે દરજ્જે અભાવ છે, નાશ કરેલો છે, અને એ પ્રકારનો જે પારમાર્થિક વિવેક છે એ પારમાર્થિક વિવેકનું સ્વરૂપ શું છે જ્ઞાનમાં, એ વાત જો સમજાણી અને ઓળખાણી હોય તો એને ક્યાંય આમ કેમ કર્યું કે આમ કેમ જ્ઞાની કહે છે એ વાતમાં એને શંકા પડે
બહારમાં દેખાવ જોવામાં આવતો નથી,
ના કેટલી જ્ઞાની પુરુષની ચેષ્ટા, અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે કે આ વાત કઈ જ્ઞાની હતા છે. આવી વાત કરે છે કે આ વાત જ્ઞાની હતા છે કાંઈ, એમ એને ક્યાંક ને ક્યાંક લાગે છે, ત્યાં એને એમ લાગે છે કે એ વાત કરે છે એના કરતાં તો હું વધારે એ વિષયમાં જાણું છું કે સમજો છો, એમ એનો અર્થ આપોઆપ થઈ જાય છે. અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે, આમ કેમ બોલ્યા છે, આમ કેમ વર્ત્યા છે, કેમ ચક્ર ચલાવ્યું હશે, અથવા ભાઈ ભાઈના વિયોગમાં કેમ આવા દુઃખી થયા છે. એ જ્ઞાનીએ ભાઈ ઉપર ચક્ર ચલાવ્યું ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, તો બીજા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિએ ભાઈ પાછળ વિલાપ કરવામાં બાકી રાખી એને એટલો વિલાપ કર્યો છે. શાસ્ત્રોમાં એવું વર્ણન આપે કે એમનો વિલાપ જોવે તો ઝાડપાનને પણ આંસુ પડી જાય. શું માણસને તો આંસુ પડી જાય પણ ઝાડપાનને આંસુ પડી જાય, પથ્થર પીગળવા માંડે એમ કે એવી કોઈ ચેષ્ટા જોઈને વિકલ્પ આવ્યા કરે કે આવું આવા તો કઈ જ્ઞાની હોય રોવા માંડે કઈ. તો સામાન્ય માણસ તે સગાનું કઈક થાય તો રડે છે, આ પણ રડે છે, ફેર શું આમાં વિકલ્પ રહી જાય છે, આમ કેમ છે, આવું કેમ મેં જોયું. બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી એવી જ્ઞાનીની ઉન્મત આદિ ભાવ વાળી ચેષ્ટા, કેવી ઉન્મત, એક વખત એમ લાગે કે આ જ્ઞાની નથી કોઈ પાગલ લાગે છે. રામચંદ્રજીનો તો પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે, લક્ષ્મણજીને ખવડાવવા પીવડાવવાની ચેષ્ટા કરે છે, ઉન્મતની ચેષ્ટા કરે છે, ખંભે લઈને ફરે છે મર્દાને, ઉન્મત્તાદી ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે. વિકલ્પ આવીને સમાવે એમ નહીં, એ ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે. ફરીથી જુઓ, બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો નિશ્ચય જો યથાર્થ નિશ્ચય થયો હોય તો, શું કેવો નિશ્ચય, યથાર્થ નિશ્ચય, એમ ગણા કે અમને પાક્કો નિશ્ચય છે, અમને દ્રઢ નિશ્ચય છે, પણ આધાર શું છે એ દ્રઢતાનો, એવા એ પાકાપણાનો આધાર શું છે, એના બળનો આધાર શું છે, આ આ સમજવા જેવો વિષય છે. શું કે જો એને યથાર્થ જ્ઞાનીનું સ્વરૂપ ઓળખાયું હોય તો યથાર્થતા આવી હોય, બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી એવી જ્ઞાનીની ઉન્મત આદિ ભાવ વાળી ચેષ્ટા, ઉન્મત આદિ ભાવ વાળી કે જે વિકલ્પને ઉત્પન્ન કરી દે એવી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે. ઓકે, કીધું ને સાંભળ્યું એમ નહીં, હું તો કોઈનું સાંભળેલું નથી માનતો, મેં તો કોઈ દી એવું જોયું નથી, એણે પ્રત્યક્ષ જોયું હોય એવી ચેષ્ટા જોવામાં આવે તો પણ બીજી બાજુના બળને લીધે, જે એને યથાર્થ નિશ્ચયથી બળ ઉત્પન્ન થયું છે એ બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે, એટલે એને વિકલ્પ આવે નહીં. અથવા હવે બીજી સાઈડથી એ જ વાત કરે છે કે તો વિકલ્પ કોને આવે છે કે જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે કે આ વિષય ગહન છે, ઊંડો છે, સિદ્ધો બુદ્ધિના ઉઘાડથી ગમ્ય થાય એવો નથી પણ પાત્રતાથી ગમ્ય થાય એવો છે, ઉઘાડથી ગમ્ય થાય એવો નથી. જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે કે અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે. અધૂરી અવસ્થાએ એટલે અપરિપક્વ અવસ્થાએ, યોગ્યતાની પરિપક્વતા નથી, એ પ્રકારની ક્ષમતાની પરિપક્વતા નથી. એટલે શું છે કે બુદ્ધિગમ્ય છે એ અધૂરું છે, હજી એમ કેવું છે બુદ્ધિગમ્ય માન્યું હોય તો પણ એ અધૂરું છે, એ અધૂરો નિશ્ચય છે કે જેથી જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે. એને કાંઈક વિકલ્પ રહી જાય છે, ઊંડે ઊંડે એને શલ્ય રહી જાય છે, કાંઈક શંકા રહી જાય છે અને એ શંકા અને શલ્ય ક્યારેક બહારમાં દેખાવ દે છે. પણ વાસ્તવ્યપણે તથા પૂરા નિશ્ચયે વાસ્તવિક ઓળખાણ થઈ હોય, યથાર્થ પાકો પૂરો નિશ્ચય થયો હોય તો તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. ભલે ગમે તે અવસ્થામાં જ્ઞાનીને જુએ તો પણ એને એ વિકલ્પ કે વિભ્રમ થાય નહીં. માટે આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે એ જ આ જીવનો દોષ છે. જો આ જીવનો દોષ કેવી રીતે લીધો છે, એને ભૂલ કાઢી એ દોષ તો પછીની વાત છે, એ તો સર્વ ખ્યાલ આવી જાય એવી વાત છે કે આને આ જ્ઞાની પુરુષની ભૂલ જોઈ અથવા જ્ઞાની પુરુષને સંમત ન કર્યા અથવા જ્ઞાની પુરુષની અવગણના કરી, તો એ તો પછીની વાત છે. પહેલી વાત એ છે કે એને ઓળખાણ થઈ નથી અને એનો જે એ વિષયનો સંમત કર્યા હતા તો પણ એ અધૂરો અને અપરિપક્વ નિશ્ચય હતો, એ જ આ જીવનો મોટો દોષ છે. અનંતકાળથી આવો દોષ જીવને વિષય રહી ગયો છે, એટલે એણે જ્ઞાનીને ઉપર ઉપરથી બુદ્ધિ લગાવીને સંમત કર્યા છે પણ યથાર્થપણે સંમત કર્યા નથી. યથાર્થ સંમત નહીં કર્યા હોવાથી એનો અધૂરો નિશ્ચય છે, અધૂરી અવસ્થા છે, એ પણ જીવનો એક દોષ છે એમ કહે છે. એટલે કે એવી યથાર્થતામાં એવી પાત્રતામાં મુમુક્ષુ જીવે આવવું ઘટે છે કે જેથી આ પ્રકારનો દોષ નિર્મૂળ થાય અથવા નાશ થાય, નહીતર આ જીવનો દોષ છે. હવે થોડી બીજી પણ વાત કરે છે કે જો સૂક્ષ્મપણે જોવામાં આવે તો, આટલી વાત અત્યાર છે, અથવા વિશેષ પરિચયથી અવલોકન કરવામાં આવે તો, જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, કેટલોક ફેર તો પડી જાય છે. એ જે કેટલોક ફેર પડી જાય છે એ જોવાની નજર હોવી જોઈએ એમ કહેવું છે. એટલે એમ કહે છે કે ભલે ઉપર ઉપરથી એમ દેખાય કે જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષની વર્તાવ એ સરખું લાગે છે, છતાં પણ જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, એમ બને નહીં, અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. પહેલાં એમ કહ્યું કે એના જેવી ચેષ્ટા દેખાય છે માટે ભૂલ થાય છે, તો કે હા કેટલીક દેખાય છે, તો કે ક્યાં એમ લખ્યું છે કે કેટલીક ચેષ્ટા એવી છે, કેટલીક શબ્દ વાપર્યો છે, પૂરેપૂરી ત્યાં પણ નથી લખ્યું, કેટલીક ચેષ્ટા એવી છે એ કેટલીક એને બધી લાગે છે, એમાં એને ભ્રમ થાય છે. અને અહીંયા એમ કહે છે કે બધી તો હોતી નથી, કેટલીક છે એનો અર્થ એ છે કે બધી હોતી નથી, અને જો હોય તો એ જ્ઞાની ને અજ્ઞાની એમાં શું ફેર હોય, એમાં કાંઈ ફેર હોવાનું કારણ રહેતું નથી. તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે, બસ આ શબ્દ એમણે નાખ્યો છે. વિલક્ષણ એટલે વિશેષ પ્રકારના લક્ષણો, સામાન્ય જે લક્ષણ હોય એના કરતાં વિશિષ્ટ પ્રકારના લક્ષણને અહીંયા વિલક્ષણ કહેવામાં આવે છે. એવી કોઈ એક લક્ષણ નથી, એ જેમ સોનું એટલે સોનું છે, પીણું એટલું સોનું નહીં, વજનદાર એટલું સોનું નહીં, ચીકણું એટલું સોનું નહીં, સોનું તે સોનું શું, અને ચળકે એટલું પણ સોનું નહીં, એ તો બીજી ધાતુ ખોટી ધાતુ એ ચળકે છે, સોનું તે સોનું છે, એમ સોનાને ઓળખવામાં એની અનેક વિલક્ષણતાને ઓળખવી પડે છે. એમ અહીંયા પણ એના ઘણા કારણો છે. એટલે વિલક્ષણ કારણો એટલું બહુવચન લીધા છે. જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે, કોઈ એવા વિશિષ્ટ કારણોનો ભેદ છે કે જેના લક્ષણો જુદા જ પડે છે, કે જેથી જ્ઞાનીનું અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં, કોઈ પ્રકારે ન થાય. એવા એટલા એ વિલક્ષણ કારણો છે કે જેને લઈને જ્ઞાની ને અજ્ઞાની એક નથી રહેતા, એક નથી હોતા. હવે એક બીજું પડખું લઈએ છે કે અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય પોતામાં, પોતાને આત્મજ્ઞાન સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું હોય, એ માર્ગથી પોતે અજાણ્યો હોય, છતાં એ વિષયનું જાણ પણ એણે શાસ્ત્ર આદિથી કે કોઈની પાસેથી સાંભળીથી સાંભળીને એ વિષયનું એને જાણ પણ હોય શકે છે. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. આવું વિલક્ષણપણું જો કોઈ જાણતો હોય તો એને ખ્યાલ આવી જાય છે કે આ જ્ઞાની નથી પણ જ્ઞાનીપણું મનાવે છે, એને વિલક્ષણ કારણથી સમજાઈ જાય છે. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય કરવા યોગ્ય છે. આ સિદ્ધાંત છે કે કયા વિલક્ષણ કારણોને લઈને જ્ઞાનીનું જ્ઞાનીપણું સિદ્ધ થાય છે, કયા વિલક્ષણ કારણોને લઈને જ્ઞાનીનું જ્ઞાનીપણું સમજાય છે, ઓળખાય છે, કે જ્ઞાની આવા જ હોય અને આવા ન હોય તે જ્ઞાની ન હોય, ભલે તે જ્ઞાનીપણું મનાવતા હોય, જ્ઞાની જેવી વાત કરતા હોય કે વર્તન કરતા હોય, કોઈ ચેષ્ટા કરે, જ્ઞાની જેવી નકલ કરે, કોઈ વાત કરે, ગમે તે કરે, પણ છતાં એ જ્ઞાની નથી, એ કેવા કારણોથી જણાય એ વાતનો નિશ્ચય વિચારવા યોગ્ય છે. શું વિલક્ષણ છે તે પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે. એ નિર્ણય કેવો હોય તે પ્રથમ વિચારવા યોગ્ય છે. આ કાગળ અધૂરો રહી ગયો છે, બહુ સારો કાગળ છે, પણ આ જ કાગળ અધૂરો રહી ગયો છે, છતાં કેટલીક મહત્વની વાત આ ત્રણ પેરેગ્રાફમાં આવી જાય છે. અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે, એવા વિલક્ષણ કારણોનું સ્વરૂપ જાણીને જ્ઞાનીનો નિશ્ચય થાય છે, તો પછી અજ્ઞાની જેવી પછી જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે તે તેને વિશે નિર્વિકલ્પણો પ્રાપ્ત હોય છે. ભલે અજ્ઞાની જેવી ચેષ્ટા જોવે તો પણ એને વિકલ્પ નથી થતો, કે આમ કેમ, એ વિકલ્પ એને આવતો નથી, નિર્વિકલ્પ થઈ ગયો. એક વાર એને વિલક્ષણ કારણોથી જ્ઞાનીનું સ્વરૂપ ઓળખ્યું અને નિશ્ચય કર્યો, પછી એને જ્ઞાનીને વિશે વિકલ્પ જ ઉઠતો નથી, નિર્વિકલ્પ થઈ જાય છે. જાગ્રત અવસ્થામાં તો નહીં, પણ સ્વપ્નમાં પણ નહીં, એવો નિર્વિકલ્પ થઈ જાય છે. આ દેહને વિશે આ જ્ઞાને જ છે, આ સત્પુરુષ જ છે, એ વિશે નિર્વિકલ્પ થઈ જાય છે. જ્ઞાની અન્યાય કરે તો, પોતાને અન્યાય કરે તો બીજાને નહીં પકડે, બીજાને કરે એમાં તો પોતાને ક્યાં લેવા દેવું નથી. ઠીક હવે તો સામાન્ય વાત, પણ એને પોતાને અન્યાય કરે ત્યારે જરાક પરીક્ષાનો કાળ થઈ જાય. આકરો આમ કહી દીધું, મારો મારે ભૂલ નહોતી ને મારો માર્ગ નહોતો ને હું તો નિર્દોષ હતો ને મને દોષિત ગણ્યો. આ બધા ગાંધીના જ્ઞાનમાં ક્યાં બી ભૂલ થતી હશે? સાતની અંદર તો અનેક જાતના નિર્વિકલ્પ પણ રહે છે કે શંકા ઉઠે છે, એની સમજણનો એની પાત્રતાનો બજારની અંદર કોઈ મોટી રકમનો માલ વેચાવા આવે જૂના દાગીના, શ્રીમંત માણસ છે એને જરૂર પડી છે, આજે 2-5 લાખ દાગીનો બજારમાં વેચાવા આવ્યો છે, તો એ રીતે જાણકાર હોય કસીને એના 12 ભલું 13 ભલું 14 ભલું 15 ભલું કેટલું છે એ બધું નક્કી કર્યા પછી પોતે છેતરાઈ ન જાય એટલે બીજા નાણાવટીને બોલાવે. આપણે ખરીદવો છે, આટલું માર્જિન રાખીને ખરીદવો છે, એનો બજાર ભાવ આ થાય, પણ આપણે ખરીદ ભાવ આટલો ઓછો દેવો છે, પણ આટલો કસ બેસે છે તમને તો આપણે ભાગમાં ખરીદીએ, શું કે આ ધંધો એવી રીતે ચાલે છે. આજે પણ 2-3 જણા ભેગા થાય અને એનું બરાબર મૂલ્યાંકન કરે, એમાં જરાય ઉપર છેલ્લું મૂલ્યાંકન ન કરે, જો જિંદગી આખી કસોટી ઉપર ઘસતા એવા છે સોનો, તો 2-3 જણા ભેગા થઈને નક્કી કરે કે મને આટલો કસ બેસે છે, તમને કેટલું ભાવના ઉપર નથી લખ્યું કેટલા ભલું છે, તો એકલો પરખનો વિષય છે, અને પરખમાં ભૂલ કરે તો લેવાના દેવા થઈ જાય, બીજું કાંઈ ન થાય. આમાં ઓછા રેણ વાળો છે, વધારે રેણની ઘડતર વાળો છે, એ બધો આંક મૂકે, તારી બાજુના પડખાથી એની કિંમત મૂકે કે આટલો કસ બેસે છે, તારે એણનું ગણી આટલો કસ ઓછો મૂકો. એવી એક લૌકિક વ્યવહારની અંદર પણ કિંમતી વસ્તુમાં આવી ઝીણી પરખ હોય છે. તો આ તો અનાદિથી પત્તો નથી ખાતો એવી ચીજ છે, અને પત્તો ખાય તો પરિભ્રમણ બંધ થઈ જાય એવી ચીજ છે. શાશ્વત આત્મહિત થાય એવો વિષય ગંભીર છે. એ વિષયને ઓળખવા માટે એના જે વિલક્ષણ કારણો છે એ સમજવા જોઈએ, અને એ સમજવા માટે કેટલીક પાત્રતા પણ આવવી જોઈએ. માત્ર બુદ્ધિ આવવી જોઈએ એમ નહીં, બુદ્ધિ તો છે બધાને, પાત્રતા આવવી જોઈએ. એ બે વાતનો મેળ ખાય અને ઓળખવાનો પોતાનો પ્રયત્ન હોય, ઓળખવાની પોતાની જિજ્ઞાસા હોય, જિજ્ઞાસા હોય ની તીવ્ર જિજ્ઞાસા હોય તો ઓળખાય છે. આટલી શરતો પછી આ ઓળખવાની વાત છે. એમને કોઈ સ્પષ્ટપણે કહી દે, બતાવી દે અને બોલી દે માટે સમજાઈ જાય છે એવી આ ચીજ નથી. સ્વાધ્યાયમાં પણ કેટલીક ભાવનાનો વિષય ક્યારેક ક્યારેક આવે છે, એનું એ કારણ છે કે એવી ભાવના, આત્મહિતની ભાવના જ્ઞાનીઓ અને પરમ જ્ઞાનીઓ વિશેના ભક્તિભાવની, બહુમાનની ભાવના, એ બધા જે પ્રકાર આવે છે એ પાત્રતાને કેળવવાના પ્રકારો છે. એમ થતાં થતાં જો પાત્રતા કેળવાય જાય તો આ વિલક્ષણતા શું છે એના ઉપર નજર પડે છે. એ નજરનો વિષય છે, સાંભળવાનો વિષય નથી, સમજવાનો વિષય નથી, એ નજરનો વિષય છે. એટલે નજર કેળવવાની છે પોતે. જ્યાં સુધી નજર ન કેળવાય ત્યાં સુધી એ વસ્તુ ઉપર ધ્યાન જતું નથી, ધ્યાન દાનાદીથી ગયું નથી. હજી પણ જો એમને એમ સ્થિતિ રહે તો પછી જે કાંઈ પરિભ્રમણની પરિસ્થિતિ છે એમાં એક આંટો પણ છૂટે એવું નથી, એક આંટો ઘટે એવું નથી. એટલા ને એટલા ચક્કર બાકી છે અનંત અનંત. એનો તો વિચાર કરવો છે, ઘણી ઘણી વાતો આવશે. આપણે આ પત્ર પછી હવે એવી કાંઈ વાત આવશે તો જરાક ધ્યાન દેશું દોરશું કે આમાં વિલક્ષણપણું શું, આમાં વિલક્ષણપણું શું. એમ કોઈ કોઈ વાર વાત થઈ છે વિલક્ષણતાની વાત, કોઈ કોઈ વાર આવી છે, પણ હવે એ વખતે ખ્યાલમાં લેશું આપણે બધા. એટલે અહીંયા એમ કે છે કે જેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણે જ્ઞાનીનો નિશ્ચય થાય તો પછી અજ્ઞાની જેવી ક્વચિત જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે તેને વિશે નિર્વિકલ્પણો પ્રાપ્ત હોય છે. તેમ નહીં તો જ્ઞાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે, અને જ્ઞાની પુરુષની તે ચેષ્ટા એટલે શું થાય છે, નિર્વિકલ્પણો થાય છે. એટલું જ નહીં, તેમ નહીં તો એટલે એટલું જ નહીં, એમ જ્ઞાની પુરુષને જે તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. કેવી રીતે? કે આવા ચારિત્રમોના ઝંઝાવાત આવવા છતાં જેનું સમ્યક દર્શન રૂપી મૂળ ધર્મ, દંશન મૂલો ધમ્મો, જેનું સમ્યક દર્શન રૂપી મૂળ ધર્મ એટલું બધું મૂળિયું મજબૂત હતું, એ ચારિત્રમોના અને ઉદયના બીજા ઝંઝાવાત આવવા છતાં મૂળમાંથી ઝાડ ઉખડ્યું અને એમને એમ ટકી ગયું. જેનું મૂળ મજબૂત એ ઝાડ પડ્યા વગર રહે. બાકીના મોટા મોટા ઝાડ પણ પડી જાય છે અને નાના ઝાડ નથી પડી જતા, એનું કારણ કે એના પ્રમાણમાં એના મૂળની મજબૂતાએ એના ઉપર એને ટકવાનો ને નહીં ટકવાનો આધાર છે. વાવાઝોડા આવે છે કે નહીં આવે, એમ જ્ઞાનીના જીવનમાં પણ વાવાઝોડા આવે છે. શું? અને એ વાવાઝોડામાં પોતે પોતાના મૂળ ધર્મથી ક્યારે પણ વિચલિત થતા નથી. એ વાત તો લીધી ને, ક્યારે પણ વિચલિત થતા નથી, નાશ નથી થતો. આમાં 465 માં મોટો પેરેગ્રાફ છે ને, બીજો પેરેગ્રાફ, એમાં નીચેથી 5મી લીટી, સમ્યક્ત્વને વિશે અર્થાત બોધને વિશે ભ્રાંતિ થતી નથી, પણ બોધના વિશેષ પરિણામનો અવકાશ થાય છે એમ તો સ્પષ્ટ દેખાય છે. એવું વાવાઝોડું આવે ત્યારે ટકવામાં બધી શક્તિ વાપરવી પડે છે, આગળ નથી વધી શકતા, પણ એમાં ટકી રહેવું, માર્ગમાં ટકી રહેવું, માર્ગથી વિચલિત ન થવું, ચલિત ન થવું, એમાં એમની શક્તિનો, પુરુષાર્થનો ઉપયોગ થાય છે. એવી સ્થિતિમાં ટકી શકે છે ત્યારે જો એના એ પુરુષાર્થના દર્શન થાય, એવા ઝંઝાવાતના કારણે પણ એ પુરુષાર્થમાં ટકી શક્યા છે, એવા જો એમના પુરુષાર્થના દર્શન થાય તો તેમના વિશે વિશેષ ભક્તિ અને બહુમાનનું કારણ થાય છે. સ્નેહ એટલે અનુરાગ વધી જાય છે, એ પુરુષ પ્રત્યેનો અનુરાગ વધી જાય છે. ઓહો, એમનો પુરુષાર્થ છે કાંઈ. આવા આવા પ્રસંગો બનવા છતાં પોતે પોતાના માર્ગથી વિચલિત થયા નથી, તો એમના પ્રત્યે ભક્તિ અને બહુમાન વધી જાય છે, સ્નેહ વધી જાય છે, પ્રેમ વધી જાય છે, એવું કારણ બને છે. જે ચેષ્ટા એને વિચલિત થવાનું કારણ થાય અયથાર્થતાને લીધે, એ ચેષ્ટા એને યથાર્થતાને લીધે વધારે બહુમાન અને ભક્તિનું કારણ થાય છે. આમ છે, આધાર પોતાના ઉપાદાન ઉપર છે, નિમિત્તેનું તે છે. પ્રત્યેક જીવ એટલે કે જ્ઞાની અને અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની અજ્ઞાનીને એ નામ માત્ર થાય છે, પણ તેમ હોવા યોગ્ય ખરીને કહે છે કે બધી રીતે જો જ્ઞાની ને અજ્ઞાની સરખા હોય તો પછી જ્ઞાની ને અજ્ઞાની તો નામ પાડવા જેવી વાત થઈ ગઈ. જેમ કોઈનું નામ પાડે લક્ષ્મીચંદ, ભલે ને પછી નિર્ધન હોય, તો એ તો નામ પાડવાની વાત થઈ. કાંઈ એમ જ્ઞાની એવું નામ પાડ્યું, પણ જ્ઞાની પણ ન હોય તો અજ્ઞાની પણ હોય તો એ તો નામ પાડવાની વાત થઈ ગઈ. આનું નામ જ્ઞાનચંદ, આનું નામ શું કહે, જ્ઞાનચંદજી, જ્ઞાન તો કાંઈ છે નામ પાડવાની વાત થઈ, એવું કઈ આમાં નથી એમ કેવું છે, પણ તેમ હોવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિશે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે, અવશ્ય હોય જ, એમનું જુદાપણું, વિશિષ્ટપણું, વિશેષ લક્ષણપણું હોવા યોગ્ય જ છે. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થઈ જીવને સમજવામાં આવે છે, શું એ વિલક્ષણપણું ક્યારે સમજવામાં આવે છે, યથાર્થ નિશ્ચય થાય ત્યારે જીવને સમજવામાં આવે છે. જ્યાં સુધી એનો અધૂરો નિશ્ચય હોય, અધૂરી વિચારદશા હોય, અધૂરી સમજણની પરિપક્વતા હોય, અધૂરી પરિપક્વતા, પૂરી પરિપક્વતા ન હોય ત્યાં સુધી એને એ વાત સમજવામાં આવતી નથી. તો નિર્ણય થાય, એ વિલક્ષણપણું એને યથાર્થપણે સમજાય તો એને બરાબર નિશ્ચય થાય છે, અને નિશ્ચય થાય છે ત્યારથી એને નિર્વિકલ્પણું મજે છે, એને કોઈ પ્રસંગે કોઈ કારણે એને શંકા પડતી નથી. સમજવામાં આવે છે જેનું કાંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે, એ વિલક્ષણપણાનું સ્વરૂપ થોડુંક અહીંયા જણાવવા યોગ્ય છે માટે કહીએ છીએ. એમ કેવું છે કે જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. હવે સમજાવવાનું કામ સામે જ્ઞેય શું છે, સમજવાનું ઉપાદાન પોતાનો, યોગ્યતા, પાત્રતા એ વગેરે, સામે શું, એની સામે શું ચીજ છે કે જ્ઞાની પુરુષની દશા. એક જ માધ્યમ છે જ્ઞાનીને ઓળખવા માટે, જ્ઞાની પુરુષની દશા તે જ્ઞાનીને ઓળખવાનું એક સાધન છે, અને તે દશામાં રહેલું જે વિલક્ષણપણું તે જ્ઞાનીને અજ્ઞાનીપણાથી જુદા પાડે છે. આટલી વાત છે. બહુ વ્યવસ્થિત વિચાર કર્યો છે. વિચાર અધૂરો અહીંયા રહી ગયો છે, પણ વિચાર બહુ વ્યવસ્થિત કર્યો છે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને, બીજાને તો નહીં જો, મુમુક્ષુતા સિવાય કોઈની તો વાત છે જ નહીં, શું તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે તે જણાવવા યોગ્ય છે. એ વિલક્ષણપણું કેવા પ્રકારે થાય છે તે કહેવા યોગ્ય છે, તે જણાવવા યોગ્ય છે. એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. અહીંથી વાત અધૂરી રહી ગઈ છે. ભાદરવા 1949 નો ભાદરવો છે. આપણે ત્યાં 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 જે ઈડરમાં નોંધ કરતા હતા પાછળ, કોઈ કોઈ પત્રો જોવા, કોઈ પત્રો પ્રસિદ્ધ થવા રહી ગયા હોય એવા કોઈ પત્રો જોવા મને યાદીમાં 1949 ના ભાદરવા સુદ છઠ પછીનો પત્ર જોવો. આગલો પત્ર સુદ છઠ નો છે, પછીનો કોઈ પત્ર મળી જાય આપણે જવાવાનું તો થાય છે એમના સ્થાનમાં. આ તો બીજો ભાગનો બાકીનો રહી ગયો. આમાં શું થયું હોય છે કે એ પેજ છે એના ઉપર આટલું લખાણ આવ્યું હોય, પછી કાગળ નો છેડો આવી ગયો હોય પાનાનો, બીજું પાનું લખવામાં હાથમાં લીધું હોય, આ પહેલું પાનું મળ્યું છે બીજું પાનું મળ્યું ન હોય, સંપાદક અપૂર્ણ હાથમાં આવવાનું આ કારણ છે. જેટલું લખાણ છે જોતા પેજના એક બાજુ સાઈડ ભરાઈ ગઈ છે, બીજું પાનું હાથમાં લીધું હોય એ પાન ગુમાઈ ગયું છે, પાનું હાથમાં હાથમાં નથી એમ થયું છે. પણ એ વિષય એમણે 472 માં થોડો ખોલ્યો છે. લક્ષણ થી પાછળ ગયો 386 માં માને. આમાં ભલે વિષય અધૂરો રહ્યો, આપણે થોડુંક આપણી યોગ્યતા પ્રમાણે એનો વિચાર કરી શકીએ એવું છે. એક તો મૂળ દશા છે એમ કહ્યું, અને એક ઉત્તર દશા છે એમ કહ્યું, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. મૂળ દશા એટલે અહીંયા પરિણતિ લીધી છે. જે જ્ઞાનીની મૂળ દશા જ્ઞાનમય દશા છે, આત્મજ્ઞાનમય દશા છે, જે શુદ્ધ જીવની પરિણતિ છે, જેમાં દ્રવ્ય શુદ્ધત્વ રૂપે પરિણમી રહ્યું છે. અને ઉત્તર દશા એટલે ઉદય આધીન પરિણામો જે વર્તે છે, પછી પુરુષાર્થના હોય, ચારિત્રના રાગના હોય, અને સુખમાં દુઃખના હોય, આકુલતાના હોય એ વગેરે પરિણામ. સમ્યક દર્શન તો પૂરું થઈ ગયું છે, એમાં બે ભાગ પડતા નથી. પણ જ્ઞાનમાં ચારિત્રમાં, જ્ઞાનમાં ઉપયોગ બહાર જાય છે, ચારિત્રમાં રાગ થાય છે, પુરુષાર્થમાં એ બાજુની ચેષ્ટાને પ્રયત્નવંત પણ દેખાય છે, અને સુખની જગ્યાએ દુઃખ પણ જોવામાં આવે છે. આમ ચાર પાંચમાંથી ચાર મુખ્ય ગુણોની બીજી દશા પણ જ્ઞાનીને જોવામાં આવે છે, કે જે જ્ઞાનીને જ્ઞાની તરીકે સંમત કરવા દે નહીં, જે જ્ઞાનીને વિશે શંકાને ઊભી કરે. સમ્યક દર્શન છે એ તો સમજવું જ કઠણ છે. એ તો એક એવો સૂક્ષ્મ પરિણામનો પ્રકાર છે કે એ જ્ઞાની સિવાય જ્ઞાનમાં આવવું મુશ્કેલ છે, જ્ઞાનીને તો એ જ્ઞાનમાં આવવું જ મુશ્કેલ છે. એટલે અને કહેવા અને સાંભળવાને કોઈ સમર્થ નથી. સમ્યક દર્શન એ એટલો સૂક્ષ્મ ગુણ છે, એનું પરિણામ એટલું સૂક્ષ્મ છે કે જેને કહેવા સાંભળવા કોઈ સમર્થ નથી, એવી એક ગાથા છે પંચાધ્યાય. પણ એ જ્ઞાનમાં આવી શકે છે, પણ એ કોના જ્ઞાનમાં આવે છે કે તે પ્રકારના અનુભવી પુરુષના જ્ઞાનમાં આવે છે, સર્વજ્ઞના જ્ઞાનમાં આવે છે, અને છદ્મસ્થમાં પણ જે સાધક આત્માઓ છે એના જ્ઞાનમાં આવે છે. હવે બાકીના પાંચ જે મુખ્ય ગુણમાં બાકીના ચાર જે ગુણ છે એની મૂળ દશા પણ હોય છે અને ઉત્તર દશા પણ હોય છે. મૂળ દશા છે એ શુદ્ધ છે, ઉત્તર દશા છે તે અશુદ્ધ છે, અથવા એમાં વિકાર છે, વિકૃતપણું છે, જેવું સ્વરૂપ છે એવું નથી પણ એનો દેખાવ ઉલટો છે, વિપરીત દેખાવ છે. તો હવે એ વાત સમજાય છે, એ વાત અનુભવી અનુભૂત છે, પરિચિત છે, ખ્યાલમાં આવે એવી છે. એટલે એ જ્ઞાનીને એમ જોવે છે ઘરે, આ તો જ્ઞાની આવા ક્યાંથી હોય, આવું તો બધા થાય છે. એટલે એને જ્ઞાનીની ઓળખાણ નહીં થવાનું આવું એક પટપટું કારણ વચ્ચે ઉભેલું છે. એના ઉપર થોડો વિશેષ વિચાર કર્યો છે એ આ જગ્યાએ કર્યો છે. બીજા પેરેગ્રાફની પહેલી લીટી 386 થી લક્ષણ થી ગુણ થી અને વેદન થી જેને આત્મ સ્વરૂપ જણાયું છે, ત્રણ પ્રકાર લીધા. જ્ઞાન લક્ષણ થી જેને જ્ઞાનમય આત્મા જાણ્યો, એકલો જ્ઞાન એક ગુણ વાળો નહીં પણ એના એના અનંત સ્વભાવો છે, એના સ્વભાવ વાળો એટલે ગુણ થી એટલે સ્વભાવ થી જાણ્યો, અને માત્ર લક્ષણ થી ને ગુણ થી સમજાયો નહીં પણ વેદન થી અનુભવ ગોચર કર્યો. ત્રણ પ્રકાર લીધા જાણવામાં. લક્ષણ થી ગુણ થી અને વેદન થી જેને આત્મ સ્વરૂપ જણાયું છે તેને ધ્યાનનો એક ઉપાય છે કે જે આત્મ પ્રદેશ થી સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિરતા થાય છે. આગળ લક્ષણ થી ગુણ થી અને વેદન થી જેણે આત્મ સ્વરૂપ જાણ્યું નથી એવા જ્ઞાની એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. હવે શું છે, જ્ઞાની તો જ્ઞાનીને ઓળખે છે પણ મુમુક્ષુ કેવી રીતે ઓળખે? કે મુમુક્ષુને જો જ્ઞાની પુરુષોએ આ જ્ઞાન લક્ષણથી ગુણથી અને વેદનથી એમ ત્રણેય વાત લીધી છું જો એને બતાવ્યું હોય તો તેને અનુક્રમે એટલે તરત એ જ ક્ષણે નહીં પણ કોઈ વિશેષ વિચાર કરતા, વિશેષ એને અંતરમાં મેળવતા, એ વિષયના ઊંડાણમાં જતા એને ભાવભાષણ થાય છે અને ત્યારે એને એનો બોધ સુગમપણે થાય છે. આ પત્ર છે એ સ્વરૂપ નિશ્ચયનો છે મુમુક્ષુને માટે. એને અહીંયા મુખરસ અથવા સુધારસ કયો છે એમણે, અને એ વિષય ઉપર થોડો વિશેષ પ્રકાશ પાડ્યો છે 472 નંબરના પત્રમાં. એટલે એ પત્ર તો આવશે ત્યારે એ વિષય આપણે લેશું, પણ અહીંયા કહેવાનો મતલબ એટલો છે કે જે વિલક્ષણપણું કહેવા માગે છે એના અનેક પ્રકારના લક્ષણો છે અને કેટલાક લક્ષણો તો બહુ સૂક્ષ્મ છે, તો પણ એમણે જે કાંઈ પ્રસિદ્ધ વાત કરી છે અથવા મુખ્ય વાત કરી છે અને જે કાંઈક સમજી શકાય એવી વાત છે એ લક્ષણથી ગુણથી અને વેદનથી આત્મ સ્વરૂપ જાણ્યું છે એવું જોવાનું છે. જ્ઞાનીની મૂળ દશામાં એ વાત છે કે નહીં, લક્ષણનો ફેર પડે છે, સ્વભાવનો ફેર પડે છે કે વેદનનો ફેર પડે છે? જો ફેર પડતો હોય તો ત્યાં જ્ઞાની પણ સંભળતો નથી. એ વિષય થોડો વિશાળ છે, કે લક્ષણના વિષયમાં બે પ્રકાર ઉભા થાય છે. એક સત લક્ષણમ દ્રવ્યમ, દ્રવ્યનું લક્ષણ છે તે સત છે, નામ અસ્તિત્વ છે, અને એક ઉપયોગ લક્ષણો જીવ, જીવ છે એ ઉપયોગ લક્ષણ વાળો છે. તો જીવને ઓળખવા માટે સત લક્ષણ નથી, દ્રવ્યને ઓળખવા માટે સત લક્ષણ છે, અને દ્રવ્ય તો છે જાતના છે. એટલે છ દ્રવ્યનું સામાન્ય લક્ષણ છે કે જે હયાતી ધરાવે તે દ્રવ્ય. જીવ કે જીવ હયાતી ધરાવે એમને ઉપયોગમાં હયાતી આવી જ જાય છે, કેમ કે હયાતી વગર ઉપયોગ હોય નહીં. ઉપયોગ લક્ષણ દ્રવ્યમ, એ જ્ઞાન લક્ષણ દ્વારા જેને આત્મા ઓળખો છે, જાણ્યો છે, અને ઓળખો જાણ્યા પછી એને જ્ઞાનથી વેદનમાં લીધો છે, અને સ્વભાવ જેને વેદાયો છે એ વિષયનું ઊંડાણ શું છે, એ પ્રકાર જ્યારે મુમુક્ષુને કંઈક પોતામાં મેળવીને સમજે છે ત્યારે એ સામે પણ મેળવી શકે છે, અથવા સામે કોઈ વિષય કહેનારને સમજાવનાર હોય ત્યારે એ પોતામાં અંતર મેળવણી કરીને એ વિષયને નક્કી કરે કે નિર્ણય કરે કે બરાબર આ વાત લાગે છે, હવે જ્ઞાની પણ હોવાનો સંભવ છે, નહીતર અનુભવ વિના આ વાત હોઈ શકે નહીં. એવું મુમુક્ષુ જીવ કેટલીક હદે પાત્રતા વિશેષ હોય તો જ્ઞાનીને ઓળખી શકે છે, અને જો એકવાર ઓળખી શકે તો એનો છૂટકો થયા વિના એ છૂટી જાય છે. નથી છૂટ્યો એનું આ એક જ કારણ છે કે એને જ્ઞાનીને માયના છે પણ ઓળખ્યા નથી. એ ઓળખ્યા છે, ઓળખ્યા નથી એટલે માયના ન માયના બરાબર છે, એમાં બીજો કાંઈ ફેર નથી, એ પરિસ્થિતિ રહી છે. એ વિષયમાં થોડો આગળના પત્રમાં વિશેષ લેશું, અને આપણે તો આ વિષય તો હાથમાં લીધો છે, એમાંથી તો એ વાત ઉપસીને બહાર આવી જશે.
દેવ સિમાનંદ ભગવાનનો જય ઓ પરમ કૃપ